તારીખ 4/10/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 380 અને 381 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 315
જાણપણાનો એક ઉઠાવેલો છે કે સમ્યક દ્રષ્ટિના જ્ઞાનમાં બધા ગુણો જણાઈ જાય છે કે કોઈ ગુણ બાકી રહી જાય છે, એવો પ્રશ્ન છે. કેવળ જ્ઞાનમાં જ બધા ગુણો જણાય ભેદપૂર્વક. અભેદપૂર્વક તો સમ્યક દ્રષ્ટિના જ્ઞાનમાં આખું અખંડ અભેદ દ્રવ્ય જણાઈ જાય છે અને એ અભેદ દ્રવ્યમાં અખંડ દ્રવ્યમાં બધા ગુણોનો સમાવેશ થઈ જાય છે, કોઈ ગુણ બાકી રહેતો નથી કે દ્રવ્ય અધૂરું જણાતું નથી. એટલું ચાલી ગયું છે. નીચે છેલ્લી લીટી છે. ગુરુદેવે તો આખો માર્ગ પ્રકાશ્યો છે. શું કહે છે? ગુરુદેવે તો માર્ગ છે એ સ્પષ્ટપણે આખો એટલે અખંડ મોક્ષ માર્ગ. આખો એટલે શું? અખંડ મોક્ષ માર્ગ ગુરુદેવે પ્રકાશ્યો છે. આમ તો જ્ઞાનીના વચનમાં અખંડ મોક્ષ માર્ગનું પ્રકાશન હોય છે. પોતે અખંડ વૃત્તિથી મોક્ષ માર્ગને આરાધે છે, અખંડ સ્વરૂપને આરાધે છે, તેથી તેમના વચનમાં પણ અખંડ સ્વરૂપ પ્રકાશિત થાય છે અને અખંડ મોક્ષ માર્ગ પણ પ્રકાશિત થાય છે. કૃપાળુદેવ વિશે ગુરુદેવશ્રીને આવો પ્રશ્ન પૂછેલો. શરૂઆતમાં પરીક્ષા દ્રષ્ટિએ જ્યારે જવાનું થયેલું ત્યારે આ એક પ્રશ્ન પૂછેલો. કૃપાળુદેવના વચનામૃતથી જૈન દર્શન બાજુ વળવાનું થયું અને પૂરો વિશ્વાસ આવી ગયો આપણા પરિણમનથી કે મહાપુરુષ છે, જ્ઞાની પુરુષ છે, સત્પુરુષ છે, એમાં કોઈ બે મત નથી, મિનમત મિનમેક નથી. ત્યારે ગુરુદેવને એ પ્રશ્ન પૂછેલો, તે કન્ફર્મેટિવ પ્રશ્ન પૂછેલો. એ શ્રીમદજીના વચનમાં અખંડ મોક્ષ માર્ગ પ્રસિદ્ધ થાય છે, પ્રકાશિત થાય છે એવું મને લાગ્યું છે, આપને કેમ લાગ્યું છે? ત્યારે બહુ ઉલ્લાસથી હા પાડતા તો ગાદી ઉપર અડધા ઊંચા થઈ ગયેલા. હજી એ દ્રશ્ય નજરે ચડે છે કે હા એમ જ છે. એવી રીતે એમણે પોતે એ વાતને સંમત કરેલી. અહીંયા બેનશ્રી એમ કે છે કે ગુરુદેવે તો આખો માર્ગ પ્રકાશ્યો છે, અખંડ મોક્ષ માર્ગનું પ્રકાશન કર્યું છે. તેઓ સ્થાનકવાસીમાં હતા, તેમાંથી વિચાર કરીને, નક્કી કરીને અને પલટો કરીને આ સ્વાનુભૂતિનો માર્ગ બતાવ્યો છે. શું કર્યું છે? સ્થાનકવાસી સંપ્રદાયમાં કુળધર્મે જન્મ થયા, દીક્ષા પણ સ્થાનકવાસી સંપ્રદાયમાં લીધી, એમાંથી વિચાર કર્યો. દીક્ષા લીધા પછી વિચાર ચાલ્યો. કલ્યાણ માટે દીક્ષા લીધી હતી, આત્મકલ્યાણ થતું નહોતું, બહુ વિચાર કર્યો. સ્થાનકવાસી સંપ્રદાયના 33 આગમ વાંચ્યા, કઈ મળ્યું નહીં. દેરાવાસી સંપ્રદાયના 45 આગમ વાંચ્યા, બાકીના તે બાકીના તેત્રી ને 12 45 બાકીના 12 કઈ મળ્યું નહી. પછી દિગંબર સાહિત્ય વાંચવાનો ભાવ થયો, એમાં સમયસર કુદરતી કોઈ યુગાનુયોગ એમની ખોજ કુદરત ભાવનાને અધૂરી રહેવા દેતા નથી. સમયસર મળ્યું અને મોક્ષ માર્ગ પામ્યા. એટલે વિચાર કરીને, વિચારથી નક્કી કરીને, નિશ્ચય કરીને આ જ સત્ય છે એ પ્રમાણે સત્યને અંગીકાર કરીને પોતે પલટો માર્યો, સ્થાનકવાસી સંપ્રદાયનો ત્યાગ કર્યો અને પછી આ જાહેર રીતે સ્વાનુભૂતિનો માર્ગ બધાને બતાવ્યો છે. ચારે બાજુથી માર્ગ બતાવ્યો છે, ચારે પડખેથી, બધા પડખેથી માર્ગને બતાવ્યો છે. બધું નક્કી કરીને આ માર્ગ પ્રકાશ્યો છે, પોતે અંતરમાં નિશ્ચય કરીને, નક્કી કરીને આ માર્ગ પ્રકાશ્યો છે. ગુરુદેવે કયો છે તે માર્ગ ગ્રહણ કરી લે, શું કહે છે, એ જીવ શ્રી ગુરુએ કહ્યું છે એ માર્ગને તું ગ્રહણ કર. ગુરુદેવે કહ્યું છે એટલું માત્ર સાંભળવું એમ નહીં, માત્ર વિચારવું એમ નહીં, અંગીકાર કરી લે, ગ્રહણ કરી લે. પોતાને બધું ન સમજાય તો પ્રયોજનભૂત નક્કી કરીને પોતે આગળ જઈ શકે છે. આ વાત બહુ સરસ કહ્યું છે. આગમની અંદર જિનાગમને વિશે અનેક વિષયો પ્રતિપાદિત થયા છે. ચાર અનુયોગ છે, ચારે અનુયોગની વિશાળ રીતે પ્રતિપાદન થયું છે વસ્તુ સ્વરૂપનું. એમાં આયુષ્ય વર્તમાનમાં તો ટૂંકા છે, પણ ગમે તેટલું લાંબુ આયુષ્ય હોય તો પણ સૂક્ષ્મ જોઈએ, સમજવા માટે યોગ્યતા જોઈએ, એટલું સૂક્ષ્મની પણ યોગ્યતા પણ જોઈએ. અને યોગ્યતાની સાથે સાથે જ્ઞાની પુરુષ પણ જોઈએ. તો આત્મકલ્યાણ થાય. હવે એમ કે છે કે તને બધું કદાચ ન સમજાય તો અપ્રયોજનભૂત અને પ્રયોજનભૂત એવા બે વિભાગ કરી નાખજે. શું કહ્યું છે, મારા માટે મને લાગવું પડે એવું પ્રયોજનભૂત કેટલું, મને ન લાગવું પડે એવું અપ્રયોજનભૂત કેટલું, એક વાત. બીજી વાત, કઈ વાત મારી આત્મશાંતિ માટે અનુકૂળ છે, કઈ વાત મારી આત્મશાંતિ માટે પ્રતિકૂળ છે, એ પણ પોતે એ વાતને સમજીને વિચારવું, સ્વયં સ્વતંત્ર રીતે વિચારવું જોઈશે. બે વાત. ત્રીજી વાત કે વર્તમાનમાં મને જે આકુળતા થઈ રહી છે એ આકુળતાને હું છોડવા માગું છું કે નહીં, અને છોડવા માગું છું તો મારી આકુળતા છોડાવવા માટે કયા પ્રકારનો ઉપદેશ મને લાગુ પડે છે, કાર્યકારી થાય છે, મારે મારા અનુભવથી ચાલવું છે, તર્ક વિતર્કથી નથી ચાલવું પણ અનુભવથી ચાલવું છે. એટલે મારી આકુળતા આ પ્રકારે થાય છે એમ આગમ સાક્ષી પૂરે છે, આગમ વચનો સાથે પોતાની વર્તમાન અનુભવને મેળવે છે, અને એ આકુળતા છોડવા માટે એ જ આગમ આગળ શું કહે છે એ પણ પોતે પોતાનું પ્રયોજન નક્કી કરે. એ રીતે બધી વાતને સાથે લેવાની જરૂર નથી. કેમ કે કેટલીક વાતો તો પરોક્ષ છે, એનો નિશ્ચય તો કેવી રીતે કરીશ. કર્મના પરમાણુ પ્રત્યક્ષ નથી સ્થિત, કેવળ જ્ઞાન ગોચર વાતો છે બધી, ન્યાયથી નક્કી થાય. પણ પ્રત્યક્ષ થાય નહીં એવી રીતે સ્વર્ગ નર્ક મધ્ય લોકના દ્વીપ સમુદ્ર વગેરે દૂર ક્ષેત્ર બધી પદાર્થો છે, પ્રત્યક્ષ થાય નહીં. ઘણા બુદ્ધિવાળા એવી માથાકૂટમાં આપણે લોકો ચંદ્રલોકમાં જાય છે, જૈન શાસ્ત્ર ના પાડે છે, અહીંથી કોઈ ચંદ્રમાં ન જઈ શકે. તો પછી જૈન શાસ્ત્ર સાચું કે અત્યારનું સાયન્સ સાચું? અમને તો જૈન શાસ્ત્રમાં શંકા પડે છે, કેમ કે એ લોકો ત્યાં જઈને ફોટા લઈને આવ્યા છે. પૃથ્વી ગોળ છે કે ગોળ નથી? જૈન શાસ્ત્ર કહે છે કે એક જમીનનો ઉપસેલો ભાગ છે, ફોટો પાડીને બતાવે છે કે જો પૃથ્વી ગોળ છે. શાસ્ત્ર હતું કે શું વિજ્ઞાન હતું? એ વિજ્ઞાને 150 વર્ષ સુધી એમ જાહેર કર્યું કે આ પૃથ્વીનો ગોળો ધરી ઉપર ફરે છે, સૂર્યચંદ્ર ત્યાં ત્યાં જ રહે છે. હવે બદલ્યું એને, એને પૃથ્વી તો એમને એમ રહે છે, સૂર્યચંદ્ર ફરે, પૃથ્વી નથી ફરતી. મિત્રો, પૃથ્વી કેટલી સ્પીડથી ફરે છે એ જાહેર કર્યું તો કે 1 મિનિટના આટલા માઇલ સ્પીડથી ફરે છે. અને 2-4-5 પેઢીઓ વિજ્ઞાન ભણી ગઈ. હવે નવી પેઢીને માટે નવી વાત આપી કે નહીં, હવે પૃથ્વી નથી ફરતી, અમારી શોધખોળ ભૂલ ભરેલી હતી. એટલું સારું છે કે વર્તમાન વિજ્ઞાન એમ કહે છે કે અમારી શોધખોળ સંપૂર્ણ નથી, અને વધુ શોધખોળ થયા પછી અમે અમારી જે જાહેર કરેલી વાત છે એને પકડ કર્યા વગર બદલીએ છીએ. સબ્જેક્ટિવ થિંગ્સ એટલું પહેલેથી જાહેર કરે છે. આ શોધ પૂરેપૂરી નથી, અધૂરી છે, અને નવી શોધ થતાં અમે આમાં ફેરફાર કરીશું. જો આ વાત ખ્યાલમાં આવે તો સંપૂર્ણ વિશ્વાસ કરવાની વાત રહેતી નથી. અને જેને સંપૂર્ણ જ્ઞાન છે એવા જે કેવળ જ્ઞાનીઓ થયા કે જે નિર્દોષ પરમાત્મા હતા, એની વાત સ્વીકારવામાં આપણને કાંઈ વાંધો નથી. અને છતાં અપ્રયોજનભૂત વાત સ્વીકારી હોય તો એની સાથે સત્યને અસત્યને કાંઈ લેવા દેવા નથી, સાધનાને અને વિરાધનાને પણ કાંઈ લેવા દેવા નથી. માટે જ્ઞાનીઓની એ આજ્ઞા છે કે અપ્રયોજનભૂત વાતને મૂકી દેવી, પ્રયોજનભૂત વાતને પોતાનો પ્રયોજન સમજીને અંગીકાર કરવી, સમજવી અને અંગીકાર કરવી, અને આગળ ચાલવું, આગળ વધવું. શું કહ્યું? પોતાને બધું ન સમજાય તો પોતાને પ્રયોજનભૂત હોય તે નક્કી કરીને પોતે આગળ જઈ શકે છે. આ સ્પષ્ટ આજ્ઞા છે જ્ઞાનીની કે તું પ્રયોજનભૂત વાતને જ પકડજે, નહીતર તું એવો અટવાઈ જઈશ, એવો અટવાઈ જઈશ કે આગળ વધવાનું તો એક બાજુ રહ્યું, પાછળ જવાની વાત શરૂ થઈ જશે, આ પરિસ્થિતિ ઊભી થશે. અધ્યાત્મના વિષયમાં એવું છે. કારણ શોધ પર્યાયનો વિષય ગુરુદેવે બહુ સૂક્ષ્મ રીતે નિયમસારની 15મી ગાથામાંથી ઘણો પ્રકાશ એલોબરેટ કર્યો, વિષયને આખો ખોલીને પ્રકાશ. ઘણાને તો ન સમજાય, કોઈ કોઈને સમજાય. બુદ્ધિવાળામાં મોક્ષો હતા. બહુ સૂક્ષ્મ વિષય આવે છે ગુરુદેવનો. અને એમ કે આલંબનમાં કારણ પરમાત્માનમાં કારણ શુદ્ધ પર્યાય આલંબનનો વિષય થાય છે, તો પછી પ્રયોજનભૂત છે કે અપ્રયોજનભૂત છે? અમારે ચર્ચાઓ એવું ચાલે, બહુ પ્રયોજનભૂત ને અપ્રયોજનભૂત વિષયમાં તેથી બહુ ચર્ચાઓ ચાલતી અંદર અંદર. તો આને પ્રયોજનભૂત ગણાય કે અપ્રયોજનભૂત ગણાય? વ્યાખ્યાનમાંથી બહાર નીકળી નથી, કમ્પાઉન્ડમાં જ વાત ચાલતી હતી. મેં કીધું અપ્રયોજનભૂત, મને કે શું વાત કરો છો? તિરંજને આ ભેદ સમજાય છે, કેમ કે એને તો શાસ્ત્ર વાંચ્યું નથી. અને બધા શાસ્ત્ર વાંચ્યું હોય તો કઈ, બધા જ્ઞાની ને આ તો ગુરુદેવના જ્ઞાનમાં આ વિષય આવ્યો એટલે એમને ખોલ્યો, નહીં તો નહીં ખોલે. ઘણા જ્ઞાની ઘણા આચાર્યમાં ક્યાં આ વાત છે? આ એક ભેદ છે. કારણ પરમાત્માનું આલંબન આવે છે અને એનું વર્તમાન આલંબનમાં હોય છે, એ વાત બધાને સરખી છે. પણ એ વર્તમાન છે તે કારણ શુદ્ધ પર્યાય છે એવો જે ભેદ છે, એ તો કોઈના જ્ઞાનમાં આવે ને કોઈના જ્ઞાનમાં ન આવે. ભેદ નો આવે તેથી અભેદનું આલંબન ન આવે એવું કઈ નથી. અભેદનું આલંબન આવે છે એ પ્રયોજનભૂત છે, એનો ભેદ કારણ શુદ્ધ પર્યાય છે એ કોઈ પ્રયોજનભૂત વિષય નથી. આ અધ્યાત્મમાં પણ ટોપ લેવલના વિષયમાં પણ પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂતના આવા વિભાગ હોય છે. અને એ જ્યાં સુધી ન સમજાય તો એ અપ્રયોજનભૂત પાછળ પોતાની શક્તિને સમય ખર્ચે અને પ્રયોજનભૂત વિષય આવે ત્યારે ઉપરથી હાલો જાય. લક્ષ્મણ નો આવે કે મારા પ્રયોજનની વાત છે. એટલે મોક્ષમાર્ગ પ્રકાશક ઉપર, મોક્ષમાર્ગ પ્રકાશકમાં ટોડનમલજીએ આ પોઈન્ટ ઉપર, આ ઇસ્યુ ઉપર ઠીક ઠીક ચર્ચા કરી છે. પ્રશ્ન ઉઠાવી ઉઠાવીને ગુરુદેવે એના ઉપર પ્રવચનો કર્યા છે. અને એ પ્રવચનોમાં એમણે એક બહુ સારી વાત પોઈન્ટ આઉટ કરી છે. શું? કે જો જીવ અપ્રયોજનભૂત વિષય ઉપર લક્ષ કરે, વજન આપે અને એમાં રોકાય તો એને નુકસાન શું થાય? કે પ્રયોજનભૂત વિષય સામે આવે ત્યારે એનું લક્ષ ન જાય. એવી વાત એમણે સ્પષ્ટ કરી છે પ્રવચન કરતા કરતા. માટે પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂતનો વિભાગ અત્યંત પ્રયોજનભૂત છે. અને નિત્ર કોઈ રીતે આત્મકલ્યાણ સધાય નહીં. ૯૩૩, ૯૩૪ અને ૯૩૫ ત્રણ બોલ ખેંચેલા છે મોક્ષમાર્ગ પ્રકાશકના પ્રવચનો ઉપરથી આવે. સિદ્ધ સમાન આત્માનો અંશે અનુભવ થવો તે ધર્મ છે. ચોથા ગુણ સ્થાને આંશિક અનુભવ શરૂ થયો. આનંદકંદ પ્રભુની નિર્વિકારી શાંતિને ધર્મ કહે છે. આ ધર્મની પરિભાષા છે, વ્યાખ્યા છે. આનંદકંદ એવા પોતાના પ્રભુની, પરમેશ્વરની, પરમાત્માની નિર્વિકારી શાંતિ અનુભવ ગોચર થાય તે ધર્મ છે. દ્રવલિંગી સાધુ થયો છતાં લગ્ન દિગંબર તેને ધર્મ પ્રગટતો નથી, કેમ કે તેનું લક્ષ્ય અપ્રયોજન ભૂત ઉપર જાય છે, ક્યાં ભૂલ કરે છે. અનેક ભૂલો થાય એમાં આવી એક ભૂલ છે, મુખ્ય ભૂલ છે. મિથ્યા શ્રદ્ધાને લીધે અપ્રયોજન ભૂત ઉપર તેનું લક્ષ્ય જાય છે. એટલે જ્ઞાનનો ઉઘાડ ઘણો હોય અને દ્રવ્યલિંગી થયો હોય તો પણ આ ભૂલથી મોક્ષ માર્ગ પામતો નથી. આ પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂતનો વિષય કેટલો પ્રયોજનભૂત છે શું જુદું પાડવું. હવે 934માં કહે છે કે મારો દ્રવ્ય સ્વભાવ જ્ઞાન સ્વરૂપ છે, તેમાં દ્રવ્યના આલંબને સમ્યક પર્યાય પ્રગટે છે, આ વાત પ્રયોજનભૂત છે. મારું સ્વરૂપ જે જ્ઞાન સ્વરૂપ હું આત્મા છું દ્રવ્ય, એ મારા પરમ પ્રયોજનનો વિષય છે, કેમ કે એનું આલંબન મારે લેવાનું છે અને એનું આલંબન લઉં એ જ મારું પ્રયોજનની સિદ્ધિ છે. ત્યારે મારે સમ્યક પર્યાય પ્રગટે છે અથવા ધર્મ પર્યાય પ્રગટે છે. એવી પ્રયોજનભૂત વાતને આ મૂળ પ્રયોજન મિથ્યા દ્રષ્ટિ પકડતો નથી, પોતાનું પ્રયોજન જાણીને પકડતો નથી. મિથ્યા દ્રષ્ટિને એટલે જે ઉલટો ચાલે છે ને, સૌરો ચાલવાનું સ્વરૂપ એવી પ્રયોજનને પકડતો થાય છે. મિથ્યા દ્રષ્ટિને પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત પદાર્થો બંનેને જાણવાનો ઉઘાડ છે, જાણવાની શક્તિ ખુલેલી છે, પણ પ્રયોજનભૂત તત્વને જાણવામાં તેનું લક્ષ્ય જશે નહીં, કેમ કે અપ્રયોજનભૂતને પકડીને મુખ્ય કરે છે, એટલે પ્રયોજનભૂત ઉપર એનું લક્ષ્ય જતું નથી. તે દર્શનમોહના કારણે છે. જેનો દર્શનમોહ ગળે છે એને પ્રયોજનભૂતની દ્રષ્ટિકોણ સાધ્ય થાય છે, એ પ્રયોજનને મુખ્ય કરે છે. જેને દર્શનમોહ તીવ્ર છે એને પોતાનું પ્રયોજન પકડાતું નથી. ઉઘાડ તો ઉઘાડ છે, પણ ઊંધી શ્રદ્ધાને કારણે અથવા દર્શનમોહની તીવ્રતાને કારણે તેનું જ્ઞાન મિથ્યા છે. એટલે શું કીધું? હવે પ્રયોજન શું છે? આમ જુઓ તો, અલ્ટિમેટલી જુઓ તો, પ્રેક્ટિકલ સાઈડથી જુઓ તો, પ્રયોજન સુખ દુઃખનું છે. દુઃખ ન થાવ અને સુખ થાવ. મારા આત્માને, મારા જીવને દુઃખ ન થાવ અને સુખ થાવ, આ પ્રયોજન છે. તો સુખ દુઃખના અનુભવને પકડીને જો તત્વજ્ઞાનનો વિષય સમજવા માંગે તો એને પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂતની વહેંચણી સહેજે થાય. નહીતર આ તત્વજ્ઞાનના કાયદાઓ અને કલમો એની ગૂંચવણ એવી છે કે ક્યાં પ્રયોજનભૂત છે ને ક્યાં અપ્રયોજનભૂત છે એ જુદું જ પાડી શકે ને, એના ચક્કરમાં ફેક થાય, એવો ચક્કરમાં પડે. એટલે આપણે જે વિષય અહીંયાથી લઈએ છીએ ચર્ચામાં, મુખ્યપણે એ વિષયને એજન્ડા ઉપર રાખીએ છીએ, એનું કારણ આ છે કે તું આકુરતાને, તારી આકુરતાને જો સમજી શકે તો તારા પ્રયોજનને તું સમજી શકીશ. જો તારી આકુરતા તું દર્શનમોહને કારણે નહીં પકડી શકે, તને તારી આકુરતા જ નહીં પકડાય, તારું દુઃખ જ તને નહીં પકડાય, તો એ દુઃખના નાશનો ઉપાય તો સૂક્ષ્મ છે, એ ક્યાંથી તને પકડાશે? એટલે પ્રેક્ટિકલ સાઈડથી પ્રયોજનભૂતને અપ્રયોજનભૂતને કેવી રીતે જુદા પાડવા, એ લાઈન આપણે ચલાવીએ છીએ. એ લાઈન ઉપર ચાલવાનો આપણો પ્રયત્ન કરવો કરાવવો એ વાત છે. ૯૩૫માં શું કહે છે જુઓ, કે જ્ઞાનીને ઓલો ભૂલ કરે છે એની વાત લીધી છે. હવે કે જ્ઞાનીને પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત તત્વ બંનેને જાણવાનો ઉઘાડ છે, એ ઉઘાડ તો બંનેને સરખો છે. છતાં મિથ્યાત્વના અભાવને લીધે અથવા જેનો દર્શન મો ગળ્યો હોય એવા મુમુક્ષુને પ્રયોજનભૂતને જાણવા ઉપર પોતાનું લક્ષ્ય જશે. મારી આકુલતા આથી આ રીતે થાય છે એને એનું કારણ આ છે, એનો અભિપ્રાય આ છે, એનો રસ આટલો છે, બધા પડખા પકડશે આકુલતા થવાના, કેમ કે એનું પ્રયોજન છે. એ દર્શન મોગળ્યો છે એટલે એમ થશે, અને એ લક્ષ્ય જવાથી તે સુખી થશે. ગુરુદેવે હું નાખ્યું એનું ફળ નાખી દીધું કે જો પ્રયોજનભૂતને એ જાણશે તો એનું લક્ષ્ય જશે અને એ સુખી થશે. અજ્ઞાની કદાચિત વ્યવહાર ધારણા કરે પણ અંતર્મુખ દ્રષ્ટિ કરતો નથી, કેમ કે અંતર્મુખ થવાથી શાંતિ થાય છે, એ શાંતિના પ્રયોજનને એ પકડી શકતો નથી. તેથી અપ્રયોજન ભૂત હોય તેને જ તે જાણે છે, તેને જ મુખ્ય કરે છે અને ત્યાં જ રોકાઈ જાય છે. આ પરિસ્થિતિ ઊભી થાય છે એટલે એ વિષય હંમેશા સ્પષ્ટ હોવો જોઈએ પોતાને. જો પોતાને પોતાનું કામ કરવું હોય તો આ વિષય હંમેશા સ્પષ્ટ હોવો જોઈએ. અહીંયા પણ બેનશ્રી એમ કહે છે કે પોતાને ભલે બધું ન સમજાય પણ પ્રયોજનભૂત નક્કી કરીને પોતે આગળ જઈ શકે છે, પ્રયોજનને પકડીને આગળ જઈ શકે છે, એમાં વાંધો આવતો નથી. એમાં જાજા શાસ્ત્રો વાંચવાની કે ઘણું જાણવાની જરૂરિયાત નથી, કોઈ આવશ્યકતા નથી. ગુરુદેવ કહેતા હતા કે કોઈની દુકાને રૂપિયા મૂકવા જાય ત્યારે તે પ્રયોજનભૂત વાત જાણીને પોતે નક્કી કરે છે કે આ દુકાન સારી ચાલે છે. વેપારીનો દૃષ્ટાંત લીધો છે કે રૂપિયા વ્યાજે મૂકવા છે તો એનો ધંધો કેમ ચાલે છે? ધંધો સારો ચાલતો હોય તો વાંધો નથી, શું પ્રયોજન પીગડ્યું? પૈસા વાળો છે માટે વાંધો નથી એમને, ધંધો સારો ચાલે છે કે એમાં આમ તો થોડુંક સમજવા માટે ચર્ચીએ છીએ કે એક વેપારી સદ્ધર છે, ધંધો સારો ચાલે છે પણ એનો પ્રોફિટ નો માર્જિન ઓછો છે તો ઊંચા વ્યાજે પૈસા નહીં લે. એક વેપારી એવો છે કે એને પ્રોફિટનું માર્જિન ઘણો મોટો છે તો એને ઊંચા વ્યાજે પૈસા લેવા પોસાય છે. વ્યાજે મૂકવા વાળાનો સામાન્ય સિદ્ધાંત એવો છે કે ઊંચા વ્યાજે પૈસા બહુ લઈએ એને પૈસા ન દેવાય, સામાન્ય સિદ્ધાંત એવો છે કે બહુ ઊંચા વ્યાજે જે પૈસા લેતો હોય એને પૈસા ન દેવાય, અને જો દેવા હોય તો ત્યારે જ દેવાય કે એનું માર્જિન બહુ મોટું હોય. કે ભાઈ ચાલો 3% એ લે છે પણ એને 5% છૂટે છે, એને 7% છૂટે છે, એટલે એ 3% લે છે, વાંધો નથી એને ધંધો વધારવા માટે તો દેવાય, પણ સામાન્યપણે ન દેવાય. કેમ? એ એક બહુ મોટો ખર્ચ છે અને એવો ખર્ચ જો એ કાઢી ન શકે તો એ ડૂબે અને આપણા પૈસા એમાં ડૂબે. ત્યારે સામાનો પ્રોફિટને માર્જિન આપણે કેવી રીતે તપાસી શકીએ? ન તપાસી શકીએ. એટલે સામાન્ય સિદ્ધાંત એવો, અંગત હોય આપણે જાણતા હોય તો જુદી વાત છે કે ભાઈ આપણે તો ઘણો પરિચય છે, એના ધંધાને આપણે પણ જાણકાર છે ને એને બહુ સરસ માર્જિન છે, ચાલો આપો ભલે હું તમને. બાકી સામાન્ય સિદ્ધાંત એવો કે જે ઓછામાં ઓછું વ્યાજ આપે એને પૈસા દેવાય. બેંકમાં શું કરવા પૈસા મૂકીએ છીએ તો વ્યાજ ઓછામાં ઓછું આપે છે. એ જેની સદ્ધરતા છે, કેમ કે વધારે વ્યાજે તો લેનારા ઘણા છે, ઓછા વ્યાજે એને કોણ આપે? કોઈ નું આપે, એને મારી સદરતા દેખાય આપવું હોય તો આપે, ને તો મારે ક્યાં જરૂર છે? જેને જરૂર નથી એને તમે આપો તો એની પાસે પૈસાની છત છે, તમારા પૈસા પાછા ગમે ત્યારે મળી જ જવાના છે. અને જે જરૂરિયાતમાં બહુ છે, ખેંચ છે, જેને પૈસાની ખેંચ છે એને તમે પૈસા પાછા માગો ત્યારે ક્યાંથી આપી શકશો? તો ખેંચમાં ઉભેલો છે, સીધો હિસાબ તો આ છે. કોમર્શિયલ ફિલ્ડમાં શરૂ થયા પછી પહેલી વાત આ હું સમજાય તો, જે પેઢીમાં હતો, મારા ફુવાજીની પેઢી હતી, તું લાવે છે ને એના દાદા, એ જમાનામાં એ 5 લાખ રૂપિયા વ્યાજે ફેરવતા હતા. અત્યારે 5 લાખ ન કહેવાય, 5 કરોડ કહેવાય. એને બે વાત એની પાસેથી સમજવા મળે, તો મોટી રકમ કોઈને ત્યાં વ્યાજે મોકલી નહીં, મેક્સિમમ ફિગર 10 હજારનો, મિનિમમ ફિગર 5 હજારનો, 5 હજારના કટકા કરે 5 લાખના. 15 હજાર તો એના ભાગ્યે જ કોઈની જિંદગીમાં આપ્યા હોય વ્યાજે. બાર આનાનો રૂપિયો ચાલતો હોય બજારમાં એને ખબર હોય, પણ તમે 8 આના વાળા જ નથી દેવાના. શરદ કોલ મને નહીં, 11 વાગ્યા પહેલાં ટેલિફોન કરવાનો, અને 12 થી 1 ની વચમાં પૈસા પોતાને દુકાને સામો માણસ પહોંચાડે લઈ જનારો, દેવા પોતે જાય, દેવા પોતાનો માણસ જાય, સામે ચાલીને દેવા જાય. અહીંયા ભૈયા રાખતા હતા, ભૈયા હોય મુંબઈમાં, સામાન્ય પેઢી પર જાય, ફલાણાની પેઢીએથી આવું છું, 8 રૂપિયા મોકલ્યા છે વ્યાજે, અને માગ્યા ન હોય સામેથી જ જાય, પેલાને જરૂર હોય તો લે, નહીતર ના પાડી દે. હા, ના પાડે એટલે આને એમ કહેવાનું ટેલિફોન કરાવવાનો, જે ના પાડે એને ટેલિફોન કરાવવાનો, ના કેમ પડે છે પૈસા વ્યાજે લેવાની? સિસ્ટમ શું છે કામ કરવાની? હા, એટલે એને એમ કે કેમ છે તમે અમને અમારું કામ નથી કરતા, એમ કે અમારું કામ કેમ કરતા નથી? જરૂર નથી શેઠજી. હા, તો એમાં આ કઈ મોટી તમને રકમ આપીએ છીએ, એને થોડા દિવસમાં પાછા મોકલી દેજો, એમાં ક્યાં સવાલ છે? તમે જો નથી પડે ત્યારે રાખજો, પરાણે આપે. સિસ્ટમ એવી એને કામ કરવાની, પછી ન લે તો નહીં લે, અને લે તો લે તે. હા, પણ એવી રીતે આપ, પણ વધુ વ્યાજનો લોભ કોઈ દિવસ ન કરે. છતાંય જવાના હોય તો ક્યાંક 5 હજારની રકમ ડૂબી પણ હોય, ન ડૂબે એવું કાંઈ નથી, એવા પણ કોઈ નીકળે. વર્ષો સુધી વ્યાજે આપ્યા હોય ને, વર્ષો સુધી વ્યવહાર ચાલ્યો હોય, પણ એનો સામાનો વખત મળો આવી ગયો હોય, ખબર ન હોય અંદર ખાને શું થયું, એવું તો પૂર્વકર્મનો ખેલ છે. પણ પ્રયોજનભૂત વિષય ઉપર આપણે ચર્ચા કરીએ છીએ કે વેપારી પ્રયોજનભૂતને સમજી લે છે, સામાનો ધંધો બરાબર ચાલે છે ને તો ઓછા પૈસાવાળો હશે ને તો વાંધો નહીં આવે, કેમ કે કમાતો માણસ છે, આપણને પૈસા પાછા આપશે. ધંધો બરાબર નહીં ચાલતો હોય તો એની મૂડી ઓછી થવાની છે, કમાતો નથી, કાલ હવારે આપણા પૈસા ડૂબશે, એને જશે ને આપણે જશે. ગુરુદેવ કહેતા હતા કે હવે ગુરુદેવે વેપાર તો કરેલો છે નાનપણમાં, 6-7 વર્ષ દુકાને બેઠેલા છે, 13 વર્ષની ઉંમરે ભણી ઉતર્યા, 10-11 વર્ષે ભણી ઉતરે, અને એને ઘરનો ધંધો એ દુકાને બેસે, નહીં તો વાણિયાને નોકરી કરી લઈએ કે ધંધો કરી લઈએ, બેમાંથી એક કરે. પોતે પણ મોટા ભાઈની દુકાને બેસી ગયા, ભાગીદારીની દુકાનથી કુંવરજીભાઈની દુકાને બેઠા ને, એટલે એમને પોતાનો વેપાર સંબંધીનું તો બુદ્ધિશાળી તો બહુ હતા, વેપાર સંબંધીનું જ્ઞાન હતું, દાખલો આપ્યો છે. રૂપિયા મૂકવા જાય ત્યારે પ્રયોજનભૂત વાત જાણીને પોતે નક્કી કરે છે કે આ દુકાન સારી ચાલે છે, પણ તે એમ કહે કે આખી દુકાનનું બધું જાણી લઉં પછી હું નક્કી કરીશ, તો એવી રીતે ન જણાય અને કોઈ જાણવા દે નહીં. કોઈને પૂછો તમારી પાસે મૂડી કેટલી, ન બતાવે, ભાગ્ય જ બતાવે. આત્મીયતા હોય ને બતાવી દે, એવી જેવા છે. બાકી કોઈ મૂડી બતાવતું નથી, અને કોઈની મૂડી ગણવા જવાય નહીં, એ રીતે વ્યાજે મુકાય નહીં. એનો ધંધો બરાબર ચાલે છે કે નહીં એટલો ખ્યાલ આવી જવો જોઈએ. બસ જીતો ધંધો ચાલતો હોય તો ત્યાં રૂપિયા નહીં ડૂબે. તેમ પ્રયોજનભૂત જાણીને આગળ જાય તો પોતે જઈ શકે છે. વાત તો સમ્યક દ્રષ્ટિના બધા ગુણોની વાત હતી, પણ મુમુક્ષુને યોગ્ય થોડીક એમણે વાત કરી ગુરુદેવના દ્રષ્ટાંતે, કે ભાઈ જ્ઞાનીને બધા ગુણો જાણવાની જરૂર નથી, પ્રયોજનભૂત પણ નથી. તેમ મુમુક્ષુને પણ બધા આત્માના ગુણો જાણવાની જરૂર નથી અને પ્રયોજનભૂત નથી. તને તારું પ્રયોજનભૂત જે સુખ દુઃખનું છે એને પકડીને તું એને સમજીને આગળ ચાલ. કાલે સુગાનીજીનો દ્રષ્ટાંત લીધો હતો આપણે, કે આગમની વાત હતી કે સુખને છ આવશ્યક હોય છે, એ શાસ્ત્રની પ્રસિદ્ધ વાત છે. પણ અધ્યાત્મમાં છ આવશ્યકના છ વિકલ્પો આકુલતાજનક છે, અને એક આત્મામાં લીન થવું તે જ આવશ્યક છે. તે વિકલ્પનો દુઃખનો અભાવ કરીને સુખની ઉત્પત્તિનું કારણ છે, એ વિષય એમણે ગુરુદેવના પ્રવચનોમાં સાંભળ્યો અને પ્રયોજનને પકડ્યું કે અરે મને તો વિકલ્પની અશાંતિ ઘણી છે, મને વિકલ્પનું દુઃખ ઘણું છે, આમનો ઉપદેશ વિકલ્પને મટાડવાનો છે. આગમના પણ છ પ્રકારના વિકલ્પોને સંમત નથી કરતા, અને છ ને સંકલીને એક નિર્વિકલ્પ દશામાં જવાની વાત કરે છે. માટે આ ઉપદેશક બરાબર છે. પ્રયોજનને પકડીને એમણે ગુરુદેવને પકડ્યા, પ્રયોજનને પકડ્યું પરોક્ષતામાં. જુઓ શું હકીકત બની, કે પ્રયોજનને પકડ્યું પરોક્ષપણે અને પ્રત્યક્ષપણે ગુરુદેવને પકડ્યા. ગુરુદેવને પ્રત્યક્ષ યોગમાં એમણે પોતાના સ્વરૂપને પ્રત્યક્ષ કરીને આત્મશાંતિને પ્રગટને પ્રત્યક્ષ કરી લીધી. આ પ્રયોજનભૂતને પકડવાનું આ ફળ છે, અને પ્રયોજનભૂતને ન પકડે તો ખોવાઈ જાય. આગમનો વિષય ઘણો વિશાળ છે, ખોવાઈ જ જાય, પત્તો લાગે જ નહીં. એ 380મો પ્રશ્ન સમાપ્ત થાય છે. ત્યાં 381માં વિષય બદલાય છે. કોઈને સ્વજનનું મૃત્યુ થયું છે, અને મૃત્યુ થાય એટલે મમતાને કારણે, પોતાપણાને કારણે દુઃખ પણ ઘણું થાય છે. એવા કોઈ દુઃખી માણસે પ્રશ્ન કર્યો છે અને એને સમાધાન આપ્યું છે. બહુ સારું સમાધાન આપ્યું છે. સ્વજનના અવસાન પ્રસંગે મુમુક્ષુ પોતાનું દુઃખ વ્યક્ત કરે છે. આ પ્રશ્નમાં સ્વજન યાદ આવે છે કે મારો ધણી ગુજરી ગયો, કે મારી પત્ની ગુજરી ગઈ, કેવી રીતે સ્વજન યાદ આવે છે. ભાઈ નથી આવ્યા બરાબર, એમને લગતો પ્રશ્ન આવ્યો છે. આકુલતા થાય છે, સ્વજન યાદ આવે છે, આકુલતા થાય છે, દુઃખ થાય છે, અરે રે વ્યાગે આખી જિંદગી હારે રહ્યા અથવા આટલા વર્ષ હારે રહ્યા અને હવે છોડવું પડ્યું, શાંતિ લાગતી નથી. પછી તો આકુલતા થાય, એમાં શાંતિ ક્યાંથી લાગે? કરવું શું, આવા વખતે શું કરવું, શું પ્રશ્ન છે? એક એવો ઉદય આવ્યો છે કે આખી જિંદગી પોતાપણું કર્યું હોય, પોતાપણાની મીઠાશ વેદી હોય, એ મીઠાશના વેદનને લઈને જે વિયોગ થાય ત્યારે મોટું રિએક્શન આવે છે અને એકદમ તીવ્ર દુઃખની ઉત્પત્તિ થઈ આવે છે. આ પ્રસંગ સંસારમાં બધાને ભજે છે, અનિવાર્યપણે ભજે છે, અને બધા સંસારી જીવો આવા પ્રસંગે દુઃખી થતા જોવામાં આવે છે. દુઃખી થતા ને ઘણા દુઃખી થતા જોતા જોવામાં આવે છે. રોતા ન આવડે, રોઈ શકે નહીં, પારાવાર દુઃખ થાય, અસહ્ય દુઃખ થાય, આવું પ્રત્યક્ષ જોવામાં આવે છે. એવી વખતે શું કરવું, આ પ્રશ્ન ઉઠાવ્યો છે મુમુક્ષુએ. મુમુક્ષુ છે પણ હજી તો એ તો નામ માત્ર મુમુક્ષુ હોય, એટલે બધા સંસારી જેવે ચાલત હોય, એટલે એની તો સ્વજનનું મૃત્યુ થાય ત્યારે બીજા સંસારીની જેમ કહેવાતો મુમુક્ષુ પણ એટલો દુઃખી થાય છે. સમાધાન, સંસારમાં તો આવું થયા જ કરે છે. શું? સંસારમાં તો આવું થયા જ કરે છે. આ એક પડખું, આમાં ઘણા પડખા છે સમાધાનના. આવા પ્રસંગે સમાધાનના ઘણા પડખા છે. શું? એટલે એમાં હળવા ભારે બધી વાતો કરવામાં આવે છે. આવી જ વાત એક બહુ પ્રસિદ્ધ બૌદ્ધ ધર્મમાં છે. ગૌતમ બુદ્ધ જ્યારે હયાત હતા ત્યારે કોઈ બાઈનો એકનો એક દીકરો યુવાન વર્ષમાંની અંદર ગુજરી ગયો અને બાઈને કોઈ રીતે સમાધાન થતું નહોતું, ને એને અગ્નિ સંસ્કાર કે અંતિમ સંસ્કાર કરવા નહોતી દેતી કે નહીં, મારા દીકરાને એવી રીતે હું જવા ન દઉં, એવી રીતે શરીરને બાળી નાખો તો પછી શું થાય, એના કરતાં શરીર હોય તો ક્યારેક પણ હું કોઈ એનો જાણકાર, કોઈ વિદ્યાવાળો, કોઈ ચમત્કારવાળો, કોઈ જ્ઞાની, કોઈ ભગવાન, કોઈ કેમ એને જીવતો કરી દે એવી એને આશા ને અપેક્ષા રહી. એટલે કોઈ એને કીધું કે ભાઈ અત્યારે તો ભગવાન ગૌતમ બુદ્ધ વિચરે છે, એ સાક્ષાત ભગવાન છે, બધા એને ભગવાન તરીકે માને છે, તો તું એની પાસે જા ને, તારો છોકરો કદાચ જીવતો કરી દે તને. બાકી તો દુનિયામાં તો કોઈ આવું બનતું નથી કે મરી ગયેલો કોઈ જીવતો થાય. શું? એટલે એ જાય છે. એ સમજતા હતા કે આમાં તો કાંઈ થઈ શકે એવું છે નહીં, પણ એમણે એક આશ્વાસન એવી રીતે આપેલું કે તું એમ કર, તારા દીકરાને જીવતો કરવા માટે મારે એક ચપટી રાય જોશે, તું લાવી દે મને. જરૂર, ચોક્કસ લાવી દઉં. ચપટી રાયમાં શું મોટી વાત હતી? એમ નહીં, હું કહું એવી રીતે મારે રાય જોઈએ, હું કહું એવી મારે રાય જોઈએ. ગંધિયાણા વાળાને ત્યાંથી બેચારાને ની રાય ચપટી લઈ આવે એમ નહીં, હું કહું એવી રીતે. હા, કેવો આપ કયો એ પ્રમાણે હું કરું, મને શું વાત, મારે તો છોકરો જીવતો થયો છે. તો કે તું એને કોઈના ઘરેથી લાવવાની છે, કોઈની દુકાનેથી નહીં, કબૂલ, માગી લઈશ, એમાં હું ભીખ માગી પગે પડીને લઈ આવીશ. તો કે એમ નહીં, જેના ઘરમાં કોઈ ન મર્યું હોય એના ઘરની રાય મારે જોઈએ. અત્યાર સુધી જેના ઘરમાં કોઈનું મૃત્યુ ન થયું હોય ને એના ઘરને તું રાય લઈ આવ, એ રાય મંત્રીને હું તારા છોકરાને છાંટો, છોકરો જીવતો થઈ જશે. આ તો સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ હતી, બીજું કાંઈ નહોતું. એ ઘરે ઘરે ભટકવા માંડી ગામમાં, બધા કોઈ ઘર બાકી ન રાખવું, આપણે આખા ગામના બધા ઘર, આ ગામ પૂરું ન થાય બીજા ગામ, બીજું ગામ નો ત્રીજું ગામ, એને નિર્ણય કરી લીધો કે જ્યાં સુધી કોઈ એવું ઘર ન મળે ત્યાં સુધી ઘરે ઘરે ભટકીને રાય માગવે. જેમ જેમ ભટકતી ગઈ એમ એનો પારો નીચો ઉતરતો ગયો, ઘરે બધાને ત્યાં મરી જાય છે, બધાને ત્યાં મરી જાય, બધાને ત્યાં મરી જાય, બધાને ત્યાં મરી જાય, તો કોઈ બાકી જ નથી ઘર. જો બધાને ત્યાં મરી જાય તો તારે ત્યાં મરી જાય એમાં શું નવું થયું? સાયકોલોજીકલ વાત ફિટ થઈ ગઈ. આ તો બધું સંસારમાં બધા ત્યાં મરે છે, તો મારે ત્યાં છોકરો મળ્યો એમાં કઈ મોટી વાત? એનો જે પકડ હતી મરવો નો, જેને જીવતો થવો જોઈએ, એ પકડ છૂટી ગઈ અને ઢીલી પડી ગઈ. મેમરિંગ છે ને, બધા ત્યાં મરે, બધા ત્યાં મરે છે, બધા ત્યાં મરે છે, પકડ ઢીલી પડી ગઈ. આ એવું સમાધાન પહેલું આપ્યું છે. સમાધાનમાં પહેલો એવો પ્રકાર લીધો, સંસારમાં તો આવું થયા જ કરે, બધાને ત્યાં આવું થયા જ કરે, સંસાર તો આવો છે. સંસાર તો આવો છે, દુઃખથી ભરેલો છે. આ બધા દુઃખના પ્રસંગો અવારનવાર સંસારીઓને આવવાના આવવાના ને આવવાના છે. તેના ઉપર લક્ષ કરવાથી આકુલતાને દુઃખ થાય છે. શું કે તું એને સંભાળે છો, એનું લક્ષ કરે છો, એનું સ્મરણ કરે છો, માટે તને દુઃખી દુઃખ થાય છે. એટલે કૃપાળુ દેવે એમ લીધું 128માં કે તું સ્મરણ કરને. અત્યાર સુધી કોઈ કાળ એવો ગયો નથી કે તે વિકલ્પો કર્યા ન હોય, ભાવ ભ્રમણ ન કર્યું હોય અને એના ફળમાં તે જન્મ મરણ આદિ દ્રવ્ય પરિભ્રમણ ન કર્યું હોય. વારંવાર તું એનું સ્મરણ કર. એ સ્મરણ કરવાથી તેને વૈરાગ્યની ઉત્પત્તિ થશે. પરિભ્રમણને સ્મરણ કરવાથી વૈરાગ્યની ઉત્પત્તિ થશે કે આ ભાવોથી હું પરિભ્રમણ કરું છું, આ ભાવોમાં આસક્તિના ભાવોથી મને પરિભ્રમણ કરાવે છે, મારે આ ભાવો ન જોઈએ. એ લક્ષ્ય કરાવવાની વાત છે. એમ કે છે કે તું સ્વજનના મૃત્યુને સ્મરણમાં લઈશ તો તારા જન્મ મરણને લક્ષ્યમાં લે ને, એમ કે છે. તારા સ્વજનથી તું ઓછો છો કે વધારે છો, નક્કી કર. ઘર હગે તો પહેલા તું બચ કે પહેલા કોઈને બચાવ. હે, ઠેકડો મારીને બહાર નીકળી જાય એક વાર, પછી વિચાર કરે કે હવે કોને બચાવે. તો તારા જન્મ મરણ હું જોતો નથી. સ્વજનના મૃત્યુથી તું દુઃખી થશો. તારા જન્મ મરણનું તને દુઃખ નથી, વેદના નથી. આ તો કેવી વિચિત્ર વાત છે. તેના ઉપર લક્ષ્ય કરવાથી આકુલતાને દુઃખ થાય છે. એનો અર્થ કે તું લક્ષ્ય કરવાનું છોડી દે, તારા ઉપર લક્ષ્ય કર. કે તારે એકવાર મૃત્યુને શરણ થવાનું છે, એમાં કોઈ તને અશરણમાંથી શરણતામાં લાવી દે એમ નથી. એનો વિચાર કર. ત્યારે પેલા જે આવ્યા છે એને વાત મૂકી કે પણ બહુ આકુલતા થાય છે, એનું યાદ પણ બહુ આવે છે. ભૂલવા માગીએ તો ભૂલાતું નથી અને વારંવાર યાદ આવે છે અને વધારે આકુલતા ને વધારે દુઃખ થાય છે, વધારે અશાંતિ થાય છે. શું કરવું? અને આ સ્વાભાવિક છે. એટલે એનું સમાધાન નીચે પછી અમને આપ્યું છે. આત્મ સ્વરૂપના વિષયમાં પણ અને આગમના કોઈ પણ વિષયમાં પણ જ્ઞાન કરવાની પદ્ધતિ એવી હોવી જોઈએ કે વિકલ્પ વૃદ્ધિ ન થાય. વિકલ્પ માત્ર આકુલતા રૂપ છે અને આત્મશાંતિ સ્વયં નિર્વિકલ્પ રૂપ છે. એવી નિર્વિકલ્પ શાંતિ પ્રગટ થવા અર્થે જેમ વિકલ્પોનું ઉપશમન થાય એવી પદ્ધતિથી તત્વજ્ઞાનનો અભ્યાસ થવો ઘટે છે. અને તત્વજ્ઞાનમાં પણ, તત્વજ્ઞાનના અભ્યાસમાં પણ જ્ઞાની પુરુષોએ આ જ દ્રષ્ટિકોણથી અપ્રયોજનભૂત વિષયોને અને આત્મસ્વરૂપના ગુણભેદ આદિ ભેદ પ્રભેદોને અપ્રયોજનભૂત વિષય જાણી ગૌણ કરાવ્યા છે. આ પ્રકારે પ્રયોજનભૂત ને મુખ્ય કરી તેને આદરવું, પ્રયોગે ચડવું, અપ્રયોજનભૂતને ગૌણ કરી અને મૂકી દેવું.
પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો